यत्संगान्नष्ट पापं वैराग्यं भक्तियुक्तं भजन सुखकरं सुप्रसन्नं मनो। जीवन में सुखी रहवा माटे प्रसन्न रहवा माटे ना आ साधनो छे। जेनी पासे होय ये हमेशा सुखी है, पर सामान्य जन के बधु लावे क्या थी? भक्ति युक्तम भजन सुख करण, भक्ति युक्त भजन एज मानस ने साचू सुख साची शांति आपी सके छे, एम लक्ष्मणदास जी महाराज आपने जणाव्युं। तो क्या आ बधु मळशे क्या? ક્યાંથી લેવા જોઈશ? કોણ આપશે? એ બજારમાંથી મળશે? કોઈ બેંકમાંથી ઉછીનું મળશે? કઈ ખેતરમાં પાકતું હશે? નિશાળમાં સ્કૂલમાં ભણાવાતું હશે? કોલેજમાં કઈ બીજું બધું ભલે ભણાવતા હોય, પણ સુખદાયક છે એ કોઈ નથી ભણાવતું કે જે સાચું સુખ આપવાનું। ભક્તિ ઉત્તમ ભજન એ જ સુખકારક છે અને એ જ જીવનનું સાચું આપણું પોતાનું સાધન સંપત્તિ। ગમે તે સાધન સંપત્તિ સત્તા હોય, પણ શરીર સાજું ના હોય, સુખ શાંતિ ના હોય, તો બધી સંપત્તિને વૈભવને શું કરવાનું? વર્ષો પહેલા અહીંયા નડિયાદમાં જો બહુ સંપન્ન માણસ, ઘરમાં ડાઇનિંગ ટેબલ એટલું બધું મોટું રાખેલું અને ત્યાં મહેમાનો એટલા બધા આવે, બધાને સરસ સરસ પીરસાય રોજ, અને બધાની જોડે એ પણ એક બાજુ ટેબલમાં એક છેડે બેસે જમવામાં, પણ એની થાળીમાં ચોપડ્યા વગરના બે ખાખરા ત્રીજો નહીં આપવા, એ વૈભવનું શું કરવાનું? શરીર રોગી હોય, મનમાં અશાંતિ હોય, શું કરે એ વૈભવ એ સંપત્તિ? દુનિયામાં માણસ વૈભવશાળી ગમે એટલો હોય, સંપન્ન સત્તા બધી, પણ જ્યાં સુધી મનને શાંતિ અને શરીરને સુખ ન હોય ત્યાં સુધી બધું જ એના માટે કઈ જ કામનું નહીં, હોય છતાંય કામનું નહીં। તો આ બધું હેરાન કરવા વાળું જ છે, દુખી કરનાર છે। તો સુખ ને શાંતિ ક્યાંથી મળશે? કે ભજન અને ભક્તિ માટે ભજન સુખ માણસ આ બધા આમથા ભક્તિ કરતા હશે? દરેક ઘરમાં મોટો બંગલો બાંધે, પણ ઘરમાં એક જગ્યા નાની તો પૂજા સ્થાન રાખે જ, કેમ? આખા ઘરમાં ભલે અશાંતિ થતી હોય, પણ જ્યાં પૂજાનું સ્થાન ત્યાં જઈને બેસી જવું થોડી તો શાંતિ મળે। પોતાના જ ઘરમાં શ્રદ્ધાનું કેન્દ્ર બનાવ્યું, પૂજાની જગ્યા બનાવી, જઈને બેસી ગયા, પહેલો નિત્ય નિયમ કરવા દે, શાંતિ મળે। કંટાળ્યા આવીએ, થાક્યા આવીએ, દુઃખી થઈએ તો એ ઘરમાં બેસી દે છે જ્યાં પૂજાનું સ્થાન। તો સુખ શાંતિ જ્યાં ગાડી ભક્તિ છે, ભજન છે, ત્યાં જ મળવાની છે, બીજે ક્યાંય નહીં મળે। મોટા મોટા સંપન્ન રાજાઓ પણ આપણે ત્યાં શાસ્ત્ર ગ્રંથોમાં છે, રાજપાટ છોડી દઈ પોતાના સંતાનોને સોંપીને વનમાં ચાલ્યા જતા, શેના માટે? તો એવડો મોટો રાજા, આટલી સંપત્તિ વૈભવ, સુખ સુખ ના મળ્યું, શાંતિ ના મળી, વનમાં ગયો અને ત્યાં આશ્રમની અંદર નિવાસ કર્યો, પણ એ સત્તા અને સંપત્તિમાં એ વૈભવમાં એને શાંતિ ના મળી। જીવનનો સાર સમજાઈ ગયો કે રાજાઓ પોતાની સત્તા પોતાના સંતાનોને સોંપી વનમાં ચાલે, કારણ સુખ શાંતિ ભગવત ભજન ને ભક્તિ. લક્ષ્મણદાસજી મહારાજ પણ આપણને એ જ શાસ્ત્રની પરંપરા બતાવે છે, ભક્તિ ઉત્તમ ભજન સુકરમ સુખ પ્રસન્નમ સુખકર. આ ભક્તિ અને ભજન એ જ સુખ કરવા સુખ આપવા વાળા છે. અને અનુભવ કરી આવજો, કમૈયાઓ જાઓ, અમેરિકામાં જાઓ, ખૂબ મોટા બંગલા બાંધો, સારી સુવિધાઓ ઉભી કરો, પણ બધા માંથી મહારાજ મશીન જેવું જીવન છે, આઈના જેવું જીવન નથી. એટલે સુધી કે હમણાં જમતા જમતા કે મહારાજ અહીં ખીચડી ને શાક નો રસો ખાઈએ તો એટલું બધું મીઠું લાગે છે, પણ કે ત્યાં ગમે એટલું બનાવીને ખાઈએ પણ એમાં અહીના જેવો સ્વાદ જ નથી. કહો પરદેશમાં જઈને આ સુખ લેવા જવાનું. તમે ફળ ખાઓ, કઈ પણ ખાઓ, આપણે કહીએ છીએ આપણા એના જેવું કેળું ના હોય, કેરી ના હોય. અરે આપણે જે એની બદામ છે ને, કે આપણે ત્યાંની બદામમાં જે મીઠાશ છે એ દેશની બદામમાં મીઠાશ નથી. આપણી દેશી કાગજી નાની નાની બદામ ખાઈ જશે. તો વૈભવો અને સત્તા સંપત્તિ પૈસો માણસને સાચું સુખ ક્યારેય નથી આપી શક્યો, આપશે પણ નહીં. તો એના માટે તો જે મહારાજ આપણને સીધો માર્ગ બતાવે છે, આવો ભક્તિ ઉત્તમ ભજન સુખ કરમ યત સંગાત. પણ આપણા વ્યવહારિક જીવનમાં કે ગૃહસ્થ જીવનમાં તો આ બધું છે નહીં. આપણા ઘરમાં તો નરીય શાંતિ ને કકળાટ, અનેક પ્રકારના સંઘર્ષ, એકબીજા જોડે કઈક ને કઈક ને કઈક ને કઈક વિચારથી મનથી ઘરમાં શાંતિ ના મળે તો આ સુખ લાગુ ક્યાંથી? તો બાપજી બોલાવે છે લક્ષ્મણદાસજી મહારાજ, આવો મારા ગુરુ મહારાજ ને મારા ગુરુ ભગવાનની પાસે. યત સંગા ભજન સુખ કરમ. મહારાજ તમારી પાસે ભજન કરાવશું છે, મહારાજ તમને સુખ આપશે, ભજન કરાવીને બદલામાં સુખ આપે. અહીંયા ધૂનમાં બેસે એ બહારની મંડળી આવી હોય એટલે બધા સભ્યોને પ્રસાદ બી પડીકું આપી દેવાનું, કંઈક તો આપે ને. જેટલા ત્રણ ચાર કલાક બેસે બહારની મંડળી આવે એ પ્રસાદ થઈ. તો જય મહારાજના સાનિધ્યમાં જે કઈ આપણને ભક્તિયુક્ત ભજન કરીએ ને એના પ્રસાદમાં શું મળે? સુખ. વૈરાગ્યમ ભક્તિયુક્તમ ભજન સુખ કરમ. લે ભજન એ જ સુખ આપવા વાળું છે. બીજો ગમે તેટલો વ્યવસાય ધંધો કરશો પણ તમને સુખ એટલું નહીં જ આપી શકે. અને પાછું સીધો નફો ચોખ્ખો, એમાં સજરાય ઘટ નહીં. જયારે પૈસો ખુબ ભેગો કર્યો, ખુબ ભેગો કર્યો હોય, બહુ ભેગો થઈ ગયો, લોકોને પણ ખબર પડે, તમે સુખ સાધન બધું વસાવ્યું ને કર્યું, ગાડીઓ બધું મોટો બંગલો સરસ માટે બધી સરસ રીતે, પણ તમારું છોકરું કોક ઉઠાઈ ગયું, આટલા મૂક્યા હો, આ પૈસો શું થયો? સુખ કરમ. કેમ બીજાનું કોઈનું ના લઈ ગયા, તમારું જ લઈ ગયા, એ પૈસો દુઃખ કરમ થઈ ગયો. તો જગત ની અંદર વૈરાગ શતક ની અંદર ભર્તુહરિ મહારાજે કહ્યું કે આ સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂંદ્રનામ. દરેક માણસ માટે આ ધરતી ઉપરની બધી જ વસ્તુ છે દુઃખકારક અશાંતિકારક છે. તો શું? વૈરાગ્યમેવ વયમ. માત્ર એના તરફથી ત્યાગ. વૈરાગ્ય એટલે જીવનને ત્યાગથી સમજણ પૂર્વક જીવતા આવડવું. જેમ ઉપનિષદમાં કહ્યું ને ઈશાવાસ ઉપનિષદ, એને ત્યક્તે ને ભૂંજી, તમે વેચો, ખવડાવો બીજાને, બહુ સરસ, બહુ ફાયદો. તમે જમાડ્યું, શું થયું? એ બધાને સુખ થયું અને બધાએ સારા વખાણ કર્યા, બહુ સરસ, તમે જમાડ્યું. એને પણ આનંદ થયો, જમાડનાર ને પણ. તો એ ત્યાગ ની અંદર પણ આનંદ છે, એને ચકતે ને ભૂંજી થાય, ત્યાગમાં આનંદ આવશે. અમે કોઈ પણ વસ્તુ વહેંચો, ઉત્તરાયણ ને દિવસે નહીં કરીએ, વ્યાજ તો ઉત્તરાયણ છે આપવું. કઈ જે કઈ આપણી પાસે સંપન્નતા એ પ્રમાણે આપણે નહીં કરીએ છીએ, એમાં આનંદ આવે છે. કેમ? ત્યાગ. તો અહીંયા આગળ કે મહારાજ પણ કે છે કે વૈરાગ્યમ ભક્તિ ઉત્તમ ભજન સુખકરમ, અને આ બધાથી સુખ પ્રસન્નમ મનોમય આપણું જીવન છે. અને બધા આખા જીવનની અંદર જે કઈ કરીએ, જે કોઈ પ્રવૃત્તિ કમાણી કે જે કઈ વ્યવહાર કરતા, એ બધા શાને માટે? મનને રાજી રાખવું, મન શાંતિ વાળું, શાંત રહેવું જોઈએ, પ્રસન્ન રહેવું જોઈએ. પણ મનમાં કકડાટ કજી હોય તો કશું ના ગમે ને. ઘરમાં મોટો અવસર લઈ બેઠા આવીએ પણ મન એવું કચવાયું હોય ને, એવું દુભાયું હોય ને, એવું અપમાનિત થયું હોય, તો તમારા ઘરની અંદર ભલે બધા માણસો ખૂબ માલતા હોય, આવતા હોય, ખાતા પીતા હોય, જતા હોય, મળતા હોય, ઘરની શોભા પણ વધી હોય, પણ મન પ્રસન્ન ના હોય તો એ બધું જ બોજરૂપ લાગે, ભારરૂપ લાગે. ભોગે રોગ ભયમ સુખે ચતિ ભયમ કાયે કૃતાંતાદ ભયમ શાસ્ત્રે વાદી ભયમ ગુણે ખલ ભયમ. બધા માં ભય ક્યાં આગળ અભય છે? વૈરાગ્ય મેવાભયમ. એકમાત્ર જીવનમાં સમજણ પૂર્વક નો ત્યાગ, સમજણ પૂર્વક નો ત્યાગ. કઈ વાંધો નહીં, તારે જોયું છે ને, એમાં એ પણ રાજી થશે, સંબંધો પણ સારા રહેશે. પણ જો મમત કર્યું નહીં, આ તો મારે જ જોઈએ, તને સહેજય ના મળે, પતી ગયું. અને તમારા ઘરમાં રહેશે કેટલો ટાઈમ? ક્યાંક વપરાઈ ગયું, ચોરાઈ ગયું, ઉઠાઈ ગયું, તો કેટલું દુઃખ થશે. તો જય મહારાજ આપણને નોતરે છે કે આવો, યત સંગાત મારા, જય મહારાજ મારા ગુરુ મહારાજ ના સાનિધ્યમાં તમને આટલું બધું મળશે, ભજન મળશે, પછી ભક્તિ ભક્તિ પણ મળશે, સુખ આપવા વાળા. સુખ છે ક્યાં? લઈ આવો. બધા દૃશ્યો મહાપુરુષો શાસ્ત્ર ગ્રંથો કહ્યું, સુખ માત્ર ભગવદ સ્મરણ છે. ઘરના કામ કરો, જે કઈ પ્રવૃત્તિ, પણ એની સાથે ભગવદ સ્મરણ ને સાથે રાખો. ભગવદ સ્મરણ સાથે હશે ને તો ઘરનું કામ કરવામાં કંટાળો નહીં આવે. નામ સ્મરણ થતું જાય, ઘરનું કામ થતું જાય, મન આનંદમાં રહે, પ્રસન્ન બનાવે. એક વિમળા બેન કરીને હતા, કરમસર બાઈ, આજે પણ એ બાઈ પ્રત્યે આપણને એટલો સદભાવ લાગે, એક સતી જેવી. પણ એ વ્યક્તિ એટલી બધી દુઃખી થઈ, વાત ના પૂછો. બિચારા પરણીને આવ્યા ને સાસુ મરી ગઈ, તેની પર તો પસ્તાર પડી આખા પીએ સાસરીમાં. આઈ આઈ મરી ગઈ, આઈ મરી, પગલા આવવાના પગલા. શાંત ઘરનું કામ કરે, પોતાનું નામ સ્મરણ ભજન ચાલુ રાખે. પછી વર્ષો જતા ઘર થાળે પડ્યું, છોકરા સરસ સંસ્કારી ભણાવ્યા એવા, અને એના પતિએ પાછા, પણ આ બાઈ એવી સહન છે કે પોતાનું નામ સ્મરણ એને છોડી દીધું. સવારે વહેલા ઉઠી, આ બધા ઉઠે તે પેલા એનું નિત્ય નિયમ ધ્યાન એ બધું કરે, બધા ઉઠે એટલે ચા પાણી ગરમ પાણી બધું મૂકી દે, પછી રસોઈ બનાવી દે, બધા કોલેજ ને યુનિવર્સિટીમાં જાય એટલે પોતે પોતે પાછા નહીં ધોઈ અને પોતાના ભજનમાં બેસી જાય છે. 3-4 વાગે ખાય, પછી પાછું જે ઘરનું કામ આટોપી પેલા આવવાના થાય એટલે પાછું ચા છે રસોઈ બનાવી દઈ, પછી પાછું રાત્રે વહેલા સુઈ જાય બધાને સવારે, પણ સવારે વહેલા ઉઠીને પછી આપણે ત્યાં આગળ મંદિરમાં આવે પેલા પાંચ વાગે રામાયણ નો પાઠ, ગીતા નો પાઠ, વિષ્ણુ સરસ બોલવાનું પણ ઓછું, કંઠ પણ સરસ, સ્વભાવ પણ. એટલે ઘરનું કામ કાજ કરે, બધા આવે ને એટલે કરી આપણ, બધા જાય એટલે પોતાના ભજનમાં. સમય કેવો બનાવી દીધો કે પોતાને બીજા, આપણું ભજન બીજાને કઠે નહીં, ભજન કરવા બેસી આ કામ બાકી છે, અમારે જવાનું છે, એ શબ્દ કોઈ દિવસ સાંભળવો જ ન પડે ને, એવી રીતની એને પોતાને ગોઠવી દીધેલું. વહેલા ઉઠી આ બધા જાગે તે પેલા ગરમ પાણી, ચા, નાસ્તો મૂકીને તૈયાર થઈ જાય, રસોઈ બનાવી દે, બધાને 9:30 વાગે તો મોકલી દે, બધા પોતે પોતાના સાધન કરે. તો આ છે ભજન સુખ કરે, એના પ્રત્યે આપણને આદર જાગે, એના પ્રત્યે પૂજ્ય ભાવ જાગે. હમણાં જ લગભગ એકાદ વર્ષ થયું, વર્ષ 1.5 વર્ષ શરીર શાંત, જપ એકલા, ધ્યાન, ભજન, અને રસોઈ કરતા અને હરતા ફરતા ભજન ચાલુ હોય, એનું નામ જપ, પછી બોલતા બોલતા કરે. એ છોકરાઓના સંસ્કાર આજે પણ એવા નહીં હોય છે, એટલા અંદર ડોક્ટર ને એન્જિનિયર થયેલા જ બધા બધા અમેરિકા. પણ જીવન આદર્શ જીવન હતું વ્યક્તિનું, કોઈ દિવસ કકડાટ નહીં, કોઈ દિવસ કજીયો નહીં, કોઈ દિવસ ઊંચેથી બોલવાનું નહીં. પણ શરૂઆતમાં આવ્યા ત્યાં તો એવી પસ્તાળ પડી, છતાંય પોતાની એ સહન શક્તિ, ધીરજ, એ ભજન સુખકર જેને કહેવાય, અને એમાં પણ ત્યાં વૈરાગ્યમ ભક્તિ, ગૃહસ્થ ઘરમાં રહી પોતાના પરિવારનું બધું જ કામકાજ કરવાનું, કેદાર તો કપડાને જાતે ધોવાના, વાસણ ઘસવાના, કચરા પોતા જે બધું કરો, અને છતાંય પોતાનું સાધન ભજન સહેજ ના છોડે, એમાં એ ભજનથી પોતે સુખ પ્રસન્ન પ્રસન્ન રહેતા, ઘરના કકડાટની ને મગજમાં ઘાલવા જ નહીં દેવાનું, ઘરના કકડાટને મગજમાં પેસવા જ ના દે. કેટલી સમજ હશે એ વ્યક્તિમાં, કેટલી ધીરજ હશે, આપણે તો અનુભવ્યા છે, રોજ મંદિરમાં આવે હસતા, કોઈ દિવસ કોઈ જાતનો ઘરમાં કકડાટ નહીં. અને પછી જે પાઠ ને નિત્યમ નિયમ સિવાય કુંજો વધારે વાતે નહીં કરે. આનું નામ છે ગૃહસ્થ નો વૈરાગ, અને એનાથી પ્રસન્ન સુખ પ્રસન્ન મન, બિલકુલ શાંત પ્રસન્ન સ્વભાવની અંદર પણ એટલી જ નિર્મળતા, વાણીમાં પણ એટલી મધુરતા, કંઠ પણ મધુર. જે પાઠ કરાવે રામાયણની ચોપાઈ બોલે ને આમ જુદા પડે. સંસારમાં પણ સાધુઓ વસતા હોય છે, જેને સંસારી સાધુ કહેવાય, પણ એવું જીવન એને ઢાળ્યું હોય, જેવું બેબું એવી ભાત સંસ્કાર મળ્યા હોય એ પ્રમાણે. તો જય મહારાજના આ સાનિધ્યમાં, જય મહારાજના એ સાધન ભજનની અંદર જે કઈ સાચી સમજણ મળે જીવન જીવવાની, એક વસ્તુ યાદ રાખજો, સત્સંગ છે એના માટે છે. ભાગવત હોય, રામાયણ હોય, ગીતા હોય, કે કોઈ પણ શાસ્ત્ર ગ્રંથ હોય, કે જે મહારાજના સત્સંગ છે, એની પાછળનો આશય શું, માણસે જીવતા શીખવાનું છે. સત્સંગનો સાચો અર્થ એનાથી આપણને સાચું જીવતા આવે, આપણા જીવનમાંથી આપણા ક્લેશ હળવા થયા ખરા, તો જ ભજન સાચું, તો જ એ સમજણ સાચી. ક્લેશની તરફ દ્રષ્ટિ નહીં રાખવાની, તો ચાલ્યા કરે છે આ સંસાર, આ દુનિયા તો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, બધી જ પ્રકારની. સમય એક જ હોય પણ જુદા જુદા માણસોનો ગમે તેવો ઉપયોગ કરતા હોય, કોઈ ખરાબમાં ખરાબ દુરુપયોગ કરતો હોય, અને કોઈ સારામાં સારો સદુપયોગ પણ કરતો હોય. સમય એકનો એક, આ ધરતી ઉપર ધરતી આખી એકની એક જ છે, પણ માણસો પોતપોતાને સમય એકનો એક છે, પણ એની વાપરવાની દ્રષ્ટિ જુદી છે. તો જો ઘરમાં રહીને પણ ત્યાગપૂર્વક, એને લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, वैराग्यम भजन सुखकरम। बस एकमात्र भजन ज समझण पूर्वक नु संतोष नु सुख आपशे। पर एक जीवन ने केळवू पड़े, જેમ નોકરી ધંધા માટે આપણે ટેવાઈ છે, કેળવાઈ છે, અનેક પ્રકારનો નોકરી ધંધો આપણે કરે વેપાર કરતા જતા આવીએ છીએ, એની અંદરથી સુખ આપણે લાભ મેળવીએ છીએ, ધંધાનો ફાયદો થાય છે. તો જેમ આપણે વ્યવહારમાં કેળવાઈએ છીએ, એમ આપણા જીવનને પણ જો કેળવી શકીએ તો આપણે પણ એમાં સફળ થવાય. જેમ નોકરી ધંધામાં ખેતીમાં કેળવાયા છીએ, એની પાસે દ્રષ્ટિ હોય તે સફળ થાય, એમાંથી સુખી થવાનો જ છે. એમ સંસારની અંદર પણ સમજણ પૂર્વક રહી પોતાની જાતને કેળવી લઈએ. આ બેનની જેમ વાત કરીએ, હજુ આપણા જીવનમાંથી બેન ખસતા નથી, ઉંમર મોટી હતી, પણ લાગે આપણને એક સાત્વિક વ્યક્તિ છે, ભલે સ્ત્રી છે છતાં સાધુ જીવન. તો એ જે સમજણ આપણે આપણા જીવનમાં કેળવીએ અને સત્સંગમાંથી છે, આવી સારી વાતો સાંભળીશું તો જ આપણે સાચી સમજણ કેળવી શકીશું, અને સાચી સમજણ હશે એમાંથી જ આપણે સુખ શાંતિ આપણા જીવનને સફળતાપૂર્વક આપણું જીવન જીવી શકીશું. પણ હઠ, ઈર્ષા, દ્વેષ, ક્લેશ જો આ મગજમાં ભરેલું હશે તો માણસ ક્યારે સુખી નહીં થાય, ક્યારે શાંતિ નહીં મળે. અને મન છે, મગજ છે, આટલું નાનું, તમે એની ઉપર સતત વિચારોનું કામ સોંપ્યા જ કરો છો, વિચારોનું કામ સોંપ્યા જ કરો છો, સોંપ્યા જ કરો છો. તમે શરીરથી કામકાજ કરતો છો, કરો, થાક લાગે જ નથી લાગતો. જો શરીરને થાક લાગતો હોય તો વિચારો ઉપર વિચારો, વિચારો ઉપર વિચારો મગજને આપ્યા જ કરો, તો મગજ થાકે, દુખે, બોજ થઈ જાય, ટેન્શન થઈ જાય, પછીથી એ જ મગજ ગાંડું થઈ જાય, રોગી થઈ જાય. જેમ શરીરને થાકેલું હોય, કામ કરી એટલે થાકવાનો તો છે, થાકે એટલે ભાઈ મને આરામ કરવા દો, એમ મન શરીર મગજને પણ આરામ આપવાની ટેવ પાડો. વિચાર આવ્યો, બરાબર છે, કામ કર્યું, સફળ થયા મૂકી દો, સફળ ન થયા તો હમણાં એને બંધ કરી દો, તો મગજ થોડોક આરામ મેળવ્યો છે. પછી ભલે બીજો વિચાર આવતો, બીજું કામ લો, આ જીવન જીવવાની પદ્ધતિ છે. પણ જેમ શરીર થાકે સતત કામકાજથી, એમ સતત વિચારોને કારણે આપણું મગજ પણ થાકી જાય. પણ જેની પર પછી જરાય દયા ના લાગીએ, એની પર જબરદસ્તી કરતા રહીએ તો શું થાય? જેને તમે ટેન્શન કહો છો, માથાનો પીડા, પછી પેલું માઇગ્રેન, એ બધું જ ભરમાર. એટલે જરા તો દયા રાખો, પેલા બીજા કે ભાઈ સુઈ જા, હા થોડુંક છે, બહુ કામ કર્યું, થાક્યો છે, સુઈ જા. પણ તમારા મગજને તમે કોઈ દિવસ કહ્યું કે તું થાક્યો છું માટે હમણાં વિચારો બંધ કરી દીધો, દુઃખી ક્યાં છે? હંમેશા મગજને કેળવો કે અતિશય વિચારો કરકર ના કરે, અને અતિશય વિચારો કરવા દેવા જ નહીં, એને રજા આપી દો. અજા બાર આપણે આજ આપણે પેલા શીખેલા એવું જઈએ ને, એક કોઈ વિચાર આવે ને કે અત્યારે નહીં જાઓ, કાલ સવાર આવજો, અત્યારે નીકળી જાઓ બહાર, અત્યારે ઉભા જ નહીં રહેવાનું, આપણે આપણા મનની સાથે એવો હુકમ કરતા. આ વિચાર અત્યારે નહીં, અત્યારે વિચારને માટે સમય નથી, કાલ સવાર આવજો, તમારે સમય નહીં. ઘણી વાર આપણા મગજ જોડે આપણે ઝઘડો કરીએ અને એનાથી ટેવાય, અને તેઓ એટલે સુઈએ એટલે પછી કોઈ પણ વિચાર જાણે કે આ તો શેઠ છે, બહુ કડક છે, આટલા ટાઈમ પછી બીજાને બેસવા જ નહીં દે, આપણે જવાનું જ નહીં એ ટાઈમે. જેમ કે બહુ મોટા માણસ હોય ને, એને કે આટલા વાગ્યા પછી ફોન થાય નહીં, બહુ મોટા માણસ હોય એટલે કેમ ભાઈ હવે કઈ આપણે એ વિષયમાં આપણે શું કરવું, પણ મોટા માણસને ત્યાં જવાય જ નહીં મળવા માટે આટલા વાગ્યા પછી. એમ વિચારો ને પણ એમ થાય કે આ મગજમાં હવે ના પેસાય. કેમ આપણો કેરો સમજણ જેને કહેવાય, આપણા જીવનને કેળવવા, સુખી થવા માટે, શાંતિ મેળવવા માટે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એ આપણને સત્સંગમાંથી જ આ વિચારો મળશે, આ માર્ગદર્શન સત્સંગમાંથી જ આપણે મેળવીશું. શાસ્ત્રના સત્સંગનો અર્થ જ એ છે કે બસ આપણા જીવનને શાંત, સમજણ વાળું અને સુખી બનાવી. પણ જો એ વસ્તુ ના મળતું તો સત્સંગને કોણ ઉઠાવવાનું હતું, કોણ ઉચકવાનું હતું? સત્સંગને સમજી જે મહારાજ નો સંગ મળે છે આપણને. લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, યત સંગાત, જેના સાનિધ્યમાં જીવનની સાચી સમજણ, ત્યાગ, ભજન, વૈરાગ્ય આ બધું છે. સુખદાયક જે છે તે આપે છે જય મહારાજ. લક્ષ્મણદાસજી મહારાજ તો બધાને કહે છે કે આવો આપણા જય મહારાજના સાનિધ્યમાં લો, આટલું આવી આપણી પોતાની છે. જો સમજણ હોય, આપણી પોતાની સમજણ, બીજાની સમજણે નથી જીવવાનું. બીજાની સમજણે, બીજાની સલાહ જશો તો ક્યારેક અવળે પાટે ચડાવી દે. પેલી બેનને રસોઈ કરતા નતું આવડતું તો ફોન થી પૂછે કે હે બેન આ વસ્તુ કેવી રીતે બનાવે, એમાં શું કરવાનું? તો પેલા બહુ ખૂબ સરસ, એ તો મને આવડે છે, એ તો મને આવડે છે, કાયમ આવું બોલે. પછી એક દાડ કે મારે વેડમી બનાવવી, કેવી રીતે બનાવે? તો કે આવી રીતે કરજે, આ પ્રમાણે. એ તો મને આવડે છે, એમાં આટલી ખાંડ નાખી પૈસા, એ તો મને આવડે છે. કે આટલું મીઠું નાખી દેજે અંદર, એ તો મને આવડે છે. સમજણ વગર એટલે જીવનને કેળવે. અને જે સદગુરુ પાસેથી યત સંગાત, જેના સાનિધ્યમાંથી મને આ મળે છે, કે હું તો જાણું છું, પતી ગયું. હંમેશા એક વસ્તુ સત્સંગમાં બેસતા તને યાદ રાખજો, આપણે જાણતા હઈએ, સમજતા હઈએ, છતાંય જયારે સત્સંગમાં બેસીએ ને ત્યારે મને કશું જ નથી આવડતું, કશું જ નથી જાણતો, તો જ એમાંથી કઈક મેળવી શકાશે. આ તો મારા ગીતા પર બોલે છે, તો હું જાણું છું. રામાયણ ને, રામાયણ ની કથા અમે તો રોજ પાઠ કરીએ છીએ, તમને કશું જ નહીં મળે એમાંથી. હંમેશા સત્સંગમાં જયારે બેસીએ ને ત્યારે સાફ થઈને, કોરા થઈને, ખાલી થઈને, કે લેવા માટે આવ્યા છે, ભરીને લઈને તો પછી અંદર જશે જ નહીં. એટલે લક્ષ્મણદાસજી મહારાજે બહુ સરસ શબ્દોમાં કહ્યું, યત સંગાત, એમના સાનિધ્યમાં, એમના શરણ, જય મહારાજના શરણમાં વૈરાગ્યમ ભક્તિ યુક્તમ ભજન સુખકરમ સુપ્રસન્નમ મનો, મારું મન રાજી રાજી રાજી. જીવનમાં બધું હોય, બધું જ હોય, કશી ખોટ ના હોય, પણ મન રાજી ના રહેતું, શું કરવું, શું કરવાનું એ બધા. જય મહારાજના સાનિધ્યમાં લક્ષ્મણદાસજી મહારાજ બોલાવે છે, આવો યત સંગાત સુપ્રસન્નમ મનોમે, જય મહારાજ.